ઓમ શ્રી સાંઈરામ. ઈશ્વરમ્મા પસંદ કરેલી માતા, પ્રકરણ 14, પ્રેમની લીલા. 1963ની ગુરુ પૂર્ણિમા સ્વામીની વિશિષ્ટ લીલાને કારણે ભય અને હતાશા લઈને આવી. 29મી જૂને ગુરુ પૂર્ણિમા હતી. તેના અઠવાડિયા અગાઉ સ્વામી બેશુદ્ધ થઈ ગયા અને તેમના ઓરડામાં સવારે 6:30 વાગ્યે પડી ગયા. રાજા રેડ્ડી અને મેં તેમને ઉંચકીને પલંગ પર સુવડાવ્યા. તેમનો ડાબો હાથ જકડાઈ ગયો હતો, ડાબી મુઠ્ઠી સખત રીતે વળી ગઈ હતી. અમે જોયું કે તેમનો ડાબો પગ પણ વળી શકતો ન હતો, પગના આંગળા જકડાઈ ગયા હતા. અમે અમારી જાતને વિશ્વાસ અપાવ્યો કે આ પક્ષાઘાતનો હુમલો ભગવાને કોઈ ભક્તને બચાવવા પોતાના ઉપર લઈ લીધો છે, નહીતર એની કારકિર્દી ખતમ થઈ જાય. તેઓ તરત જ સાજા થઈ જશે અને ફરી પાછા અમારી હાજરીમાં પ્રસન્ન હાસ્ય રેલાવતા થશે. અમે બંધ દરવાજાઓ પાછળ ચૂપ રહ્યા. હળવેથી તેમના શરીરને માલિશ કરવા લાગ્યા. 8 વાગે ભજન શરૂ થયા. સ્વામીના સારા થવાના કોઈ ચિહ્ન ન હતા, એટલે છેવટે પહેલા માળની બારીમાંથી મેં ભજન બંધ કરવા અને આરતી કરવા કહ્યું. સ્વામીની અનુપસ્થિતિએ હોહા મચાવી દીધી. લોકો બબડવા લાગ્યા. તેઓ જ્યારે 11 વાગે ભોજનખંડમાં ન આવ્યા ત્યારે લોકોની ચિંતા વધુ પડતી થઈ ગઈ. લુસ્કા, રુદન, કણસાટ, આર્તનાદના અવાજ સ્ત્રીઓની મેદનીમાંથી આવવા લાગ્યા. માતાને આ ભયાનક પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. તેઓ પશ્ચિમ છેડાના દાદર આગળથી આવ્યા. શું છે તે જાણવા નિશ્ચય કર્યો, પ્રયત્ન કર્યો, બારણું ઠોક્યું. એમને અંદર આવવા દેવા જ પડ્યા. સ્વામીની હાલત ત્યાં સુધીમાં તો ખરાબ થઈ ગઈ હતી, પણ અમે તેમને વિશ્વાસ અપાવ્યો. આ તો સ્વામીએ વોરી લીધેલો હુમલો છે, ગમે તે પડે તેઓ પોતાની પ્રવૃત્તિ ફરી પાછી શરૂ કરી દેશે. એમને શાંત પાડવા માટે નિલયમના ડૉક્ટરને બોલાવ્યા. માતાએ સૂચવ્યું કે રેઝોલ ગયેલા ડૉક્ટર સીતારામૈયાને અને મદ્રાસના શ્રીમતી સુશીલામ્મને તાર કરીને જરૂર બોલાવો. એ દરમિયાન એક મિત્ર આ દુર્ઘટના જીવી ન શક્યા, એટલે કોઈની કાર ઉછીની લીધી અને બેંગ્લોર ઉપડ્યા. કર્ણાટક રાજ્યના મેડિકલ સર્વિસીસના ડેપ્યુટી ડિરેક્ટરને લઈને આવ્યા. તેઓ જ્યારે ફૂટપાથથી આવ્યા ત્યારે મોડી રાત થઈ ગઈ હતી. તેમને બીજે દિવસે સવારે જ ઓરડામાં લવાય એમ હતા. ત્યાં સુધી તો સ્વામીની આંખને પણ ઈજા થઈ, દાંત ભીડાઈ ગયા. આસપાસ શું ચાલી રહ્યું છે તેની કંઈ જ ખબર તેમને ન હતી. ડૉક્ટરે નાડી તપાસી, સ્ટેથોસ્કોપ મૂક્યો, ડ્રીપ કોન્સન્ટ્રેશનનો પ્રયત્ન કર્યો, પણ સ્વામીએ તેમને બાજુ પર હડસેલ્યા. ખિન્ન વદને ડૉક્ટરે સવારે 9 વાગે ઉત્પર્થીથી વિદાય લીધી. તેઓ જ્યારે બેંગ્લોર પહોંચ્યા ત્યારે તેમની સામે જનારા મિત્રે સાચી વાત કઢાવવાનો પ્રયત્ન કર્યો. હું ફરી તમને જોઈ શકું એમ લાગતું નથી. આ ટ્યુબરક્યુલર મેનિન્જાઇટિસનો તીવ્ર હુમલો છે, જ્યારે લંબર પંક્ચર જ ન થઈ શકે. સામાન્ય ઇન્જેક્શન જ ન આપી શકાય ત્યાં ડૉક્ટર શું કરી શકે. ડૉક્ટર ખોટા હતા એ વાત સ્વીકારવી અમને પણ મુશ્કેલ લાગી હતી. બાબા પથારીમાં આમ તેમ આળોટતા, વેદનાથી કણસતા હતા. ચહેરાના સ્નાયુ તંગ વિકૃત થઈ ગયા હતા. જીભ બહાર નીકળી ગઈ હતી. અવાજ ઘેરો હતો, એનો એ બબડાટ કરતો હતો. ડાબી આંખની દ્રષ્ટિ પણ ચાલી ગઈ હતી. થર્મોમીટરમાં થોડો તાવ આવતો હતો. બાબાની આસપાસ રહસ્ય ઘેરાઈ વળ્યું. તેમનું છત્ર શંકાઓથી ઘેરાઈ ગયું. ઈશ્વરમ્મા અમારી આગળ ઝળુમતી દુર્ઘટના જીરવવા તૈયાર ન હતા. તેઓ નીચેના ઓરડામાં ખાસ્સો સમય આરામ કરીને જ પગથિયા ચડવાની શક્તિ માંડ મેળવી શકતા હતા. બાબાને આ સ્થિતિમાં જોઈ તેઓ ભાંગી પડ્યા. સોમવારે બપોરે સુશીલામ્મા મદ્રાસથી આવ્યા અને પોતે નર્સ બની ગયા. પછી જ માતાએ ચિંતાતુર દિવસો થોડી હિંમત સાથે વિતાવી શક્યા, કારણ કે સુશીલામાં બુદ્ધિશાળી અને ગાઢ ભગવાનના ભક્ત હતા તે વાત તેઓ જાણતા હતા. એ સાંજે સ્વામીએ થોડા ઈશારા કરીને સમજાવ્યું કે તેઓ સંસ્કૃત પાઠશાળા, કેન્ટીન અને નિવાસ વ્યવસ્થા સાથે સંકળાયેલા કેટલાકને મળવા માંગે છે. અમે માની લીધું કે તેઓ અમને આ ભયાનક સ્થિતિ છતાં નિયમિત રીતે કામકાજ કરવાનો નિર્દેશ કરે છે. આ કામગીરી તો હૈયું ભાંગી નાખે તેવી હતી. અમે અવારનવાર ધીમેથી તેમને જણાવ્યું કે તમારી સૂચનાઓ સમજી ગયા છીએ, અમે સમજી ગયા છે તે જોઈને તેમણે ડોકું હલાવ્યું. ત્યારે અમે શાંતિથી કામે વળગ્યા. અમે અનુમાન ખોટું કર્યું છે એવું સૂચવવા જ્યારે ડોકું હલાવ્યું ત્યારે તેમની વિચારણા માટે જુદી ભૂમિકા ધરી. આ પક્ષાઘાતનો હુમલો આત્મભોગ આપીને વરસાવેલી કૃપા છે. મેં તેમને ભાગ્યશાળી વ્યક્તિ કોણ છે તે પૂછ્યું. તેમના હાવભાવ પરથી ખબર પડી કે તેઓ એ નામ કહેવા માગતા ન હતા. મેં કારણ પૂછ્યું. તેમના હાવભાવ પરથી હું સમજી ગયો કે તેઓ કહેવા માગતા હતા, પછી તો તમે જઈને એને દીવી જ નાખશો. મેં જ્યારે માતાને કહ્યું કે આ બીમારી તેમણે ઉછીની લીધી છે ત્યારે તેમને ખૂબ રાહત થઈ. હવે એ બીમારી દૂર કરે એની જ રાહ જોતા હતા. આમ છતાં ગામના લોકોની હિંમત તોડી નાખનાર ભય અને આશંકામાંથી તેઓ મુક્ત ન હતા. એ કાળો જાદુ છે, કોઈ પલીત તેમના પર ચઢી બેઠો છે. બધી દિવ્યતાનો અંત આવી ગયો છે. હવેથી તેઓ અપંગ બની જશે. ગામના વડીલો અને શાણા માણસો આમ બોલવા લાગ્યા. તેમણે જાત જાતના ઉપાયો વિધિઓ સૂચવ્યા. બહેનોને ભાઈઓને સ્વજનોને આમ તેમ ભુવા પૂજારી ડૉક્ટર માટે દોડાવ્યા. ઈશ્વરમાં આ બધા સામે વિરોધ કરવાની શક્તિ અને સત્તા દાખવી ન શક્યા. તેમણે એમને બોલતા બંધ કરી દીધા. તેમની સ્વીકૃતિ સંમતિ મેળવી લીધી. આ વિધિથી માંદગી જતી રહેશે અને જો નહીં જાય તો પણ કશું ખરાબ તો થવાનું જ નથી. માતાની આશા આમ તેમ હિલોળા લેતી હતી. અમે એ ઓરડામાં જોયા કરતા હતા, રાહ જોતા હતા, સાંભળતા હતા, આજ્ઞાનું પાલન કરતા હતા. એ જોઈને તેઓ અમારી ઉદાસીનતાથી ચોંકી ઉઠતા હતા. કોઈ સુધારણાના ચિહ્ન ન હોવા છતાં સ્વામીએ અમને ઈશારાની ભાષામાં સમજાવ્યું કે 5 દિવસ પછી ગુરુવારે તેમના પરની અસર ધીમે ધીમે ઓછી થશે, પછીથી તેઓ વેદનામુક્ત બનશે. તેમની હાલત જોઈને આ જાહેરાત સાચી માનવાનું મન ન થાય, પણ અમારું શાણ પણ બચાવી રાખવા આ તણખલાને અમે વળગી રહ્યા. 4 જુલાઈ ગુરુવાર સૂર્યોદયના 1/2 કલાક પછી સ્વામીએ શુભ સમાચાર આપ્યા. મને હવે વેદના નથી થતી. વધારામાં તેમણે મને પ્રાર્થના ખંડમાં ભેગા થયેલા ભક્તો માટે સંદેશો પણ આપ્યો. હવે સ્વામીએ કૃપા કાર્ય પૂરું કર્યું છે એટલે શનિવારે ગુરુ પૂર્ણિમાના માનીતા તહેવારે સ્વામી જરૂર દર્શન આપશે. એ દિવસ આધ્યાત્મિક ગુરુની પૂજા માટેનો હતો. મેં પ્રાર્થના ખંડમાં જે કહ્યું તે ફરી કહેવા તેમણે મને જણાવ્યું. પછી તેમણે મને નીચે જઈને તેમની શારીરિક હાલતનો ખ્યાલ આપવા કહ્યું જેથી શનિવારે તેમને વધુ પડતો આઘાત વેઠવાનો ન આવે. હા, આઘાત તો ખરો જ. ત્યાં સુધીમાં તો નિલયમ ખાતે 4,000 ભક્તો ટોળે વળી ગયા હતા. ગુરુ પૂર્ણિમાને માત્ર 2 દિવસ જ હતા. માતાએ જ્યારે સાંભળ્યું કે સ્વામી શનિવારે દર્શન આપવા આવવાના છે ત્યારે તેઓ નિલયમ ધસી ગયા અને ઉંમરલાયક ભક્તોને પૂછી જોયું કે દર્શન કેવી રીતે ગોઠવવા. શ્રી રામનાથ રેડ્ડી નામના સિવિલ એન્જિનિયર લાંબા સમયથી બાબાના પરમ ભક્ત હતા. તેમને પૂછવામાં આવ્યું ત્યારે આ તામિલ પ્રશિષ્ટ ગ્રંથોના અભ્યાસી રેડ્ડીએ બાબાના ઉપચાર અંગેની પોતાની વિગતવાર યોજના સમજાવી. આ ભયભીત ભક્તોના ટોળા વચ્ચેથી સ્વામીને હોર્સલી હિલ, જ્યાં સામાન્ય રીતે જઈ ન શકાય, ત્યાં લઈ જવા અને વેલોરથી ખાસ નિષ્ણાત ડોક્ટરોને બોલાવવા તેઓ નિદાન અને યોગ્ય ઉપચાર સૂચવશે. જો સ્વામી ગુરુ પૂર્ણિમાના દર્શન આપવા માંગતા હોય તો પહેલા માળના વરંડેથી આપી શકે, તેનાથી તેમને થાક ઓછો લાગશે. અત્યારે જ્યાં છે ત્યાંથી માત્ર 12 ડગલા જ તેમને ભરવાના રહેશે. આ સૂચન ખૂબ જ વ્યવહારુ હતું અને અમને બધાને તે જચી ગયું, પણ સ્વામી ન માન્યા. હું ગમે તેટલો નબળો હોઈશ, ચાંદીની ખુરશી પર બેસીને જ્યાં ભજન ગવાય છે ત્યાં પ્રાર્થના ખંડમાં જ હું ભક્તોને દર્શન આપીશ. તેમની ઈચ્છા અફર હતી, ના કોણ પાડી શકે. આ હઠ અને મમત માટે ઈશ્વરમ્માએ અને પેડા વેંકમ્માં રાજુએ અમારામાંના ઘણાને જવાબદાર ઠેરવ્યા. યાદગાર દિવસ 6 જુલાઈ 1963 આવ્યો. સાંજ સુધીમાં તો હોલ ભરાઈ ગયો. માતા પિતા અપંગ સ્વામીને વર્તુળાકાર પગથિયા પરથી ઉતારીને ખુરશી પર મુકાતા જોઈ ન શક્યા. તેઓ ગામમાં પણ ન રહી શક્યા. તેઓ પશ્ચિમ બાજુએ મંદિર પાસેના એક વરંદા પર ઊભા રહી ને આ બધું નિરખતા રહ્યા. જે કંઈ બની રહ્યું છે તેના સમાચાર પૌત્રો અને પૌત્રીઓ આપતા હતા. કિટપ્પા અને રાજા રેડ્ડી તેમને પગથિયા પરથી લાવી રહ્યા છે. કસ્તુરીએ ડાબો પગ ઝાલ્યો છે, મજબૂત અને સીધો પકડી રાખ્યો છે. સ્વામીએ માથા પર રૂમાલ બાંધી દીધો છે, દાઢી નીચે પણ રૂમાલ છે, મોણો થોડોક જ ભાગ દેખાય છે. સ્વામીને વરંડા પાસેની દરવાજાની જોડેની ઓરડીમાં ખુરશી પર બેસાડ્યા છે. બારણું ખુલ્યું, સ્વામીને બે જણે ઝાલી રાખ્યા છે. ઉમરો ઓળંગવો મુશ્કેલ લાગે છે, તે છતાં તેમણે ઓળંગ્યો. ડાબો પગ અક્કડ છે અને ઉપાડવામાં મદદ કરવી પડે છે. તેઓ પ્રાર્થના ખંડમાં દાખલ થયા અને જમીન પર ચાંદીની ખુરશી છે. આમ પૌત્ર અને પૌત્રીઓ બધો જ નિર્દેશ આપતા હતા. માતા પિતાના કાને કણસાટ, મોટી ચીસ અને એકાએક દુસકા પડ્યા. તેમણે આઘાત લાગેલા ઘણા સ્ત્રી પુરુષોને બહાર શોકગ્રસ્ત બનીને આવતા, રડતા, અનાથ બાળકો જાણે અજાણ્યા મુલકમાં ફેંકાયા હોય અને રડે તે રીતે રડતા જોયા. તેઓ બંને પણ રડી પડ્યા. તેઓ ખલાસ, પિતા બરાડી ઉઠ્યા, પોતાનું માથું પછાડ્યું. મને ડર હતો જ કે આમ ક્યારેક પણ બનવાનું છે. માતા કશું ન બોલી શક્યા, તે પણ બેશુદ્ધ થઈ ગયા. પૌત્ર પૌત્રીઓ હવે શોકમાં ડૂબી ગયા. આમ તેમ દોડાદોડ બંધ થઈ ગઈ. ભાઈ બહેનો પણ સ્તબ્ધ થઈ ગયા. વાતાવરણમાં ભયાનક શાંતિ પ્રસરી ગઈ. હોલનું વાતાવરણ સ્તબ્ધ બની ગયું. થોડી ક્ષણો ટેન્શન રહ્યું, પછી એકાએક જોરથી જય જય સાંઈરામના અવાજો આવ્યા. બધા અંદર ધસી ગયા. સ્વામી ભક્તોને પોતાના ગુરુ પૂર્ણિમા સંદેશથી આશીર્વાદ આપતા હતા. ટટ્ટાર શરીર, ચમકતી આંખો, પ્રફુલ્લ ચહેરો, વીણા સદૃશ અવાજ, ગીતા પ્રવચન. અમે તેમને સત્ય કહીએ છીએ, પણ તેમનું સત્ય અમે પીછાણી શકતા નથી. ઈશ્વરમ્માએ અચરજ વ્યક્ત કર્યો. પિતાને થોડો સમય કેળ વળતા લાગ્યો. સ્વામીના કલાક સુધીના પ્રવચન દરમિયાન દીકરીઓ ત્યાં બેઠી રહી. તેમણે એ રાતે બધી વાત માતાને કરી. તેઓ એ રહસ્ય તેમની સ્મૃતિમાં જાળવી ન શકી. એ રહસ્યની વાત તો બધાને કહેવી જ જોઈએ, ઉજવણી કરવી જોઈએ. માં, તેઓ તો શિવશક્તિ છે, આજે એમણે એવું કહ્યું. તેમણે પોતાના પક્ષાઘાતવાળા ડાબા હાથ પગ પર પાણીના બિંદુ છાંટ્યા અને પછી તો આંખ, ચહેરો, ખભો, કાંડું, પગ બધું વ્યવસ્થિત થઈ ગયું. તેઓ ઊભા થયા અને બોલ્યા. તેમનો અવાજ રૂપેરી હતો, સંદેશ સોનેરી હતો. અને માં, તેમણે કહ્યું કે આ બધું શિવે પોતે જ પોતાના ઉપર અને પાર્વતી પર લાદેલી શિક્ષા હતી. મહાન ઋષિ ભરદ્વાજને જે દુઃખ પહોંચાડ્યું હતું તેની જ આ શિક્ષા તેમણે ભોગવી હતી. સત્યનો જમણો ભાગ શિવ છે અને ડાબો ભાગ શક્તિ છે. શક્તિએ જે સાહસ કર્યું તે માટેના ઉપાયો કરવા શક્તિ મથી એટલે તેમનો ડાબો ભાગ જળ થઈ ગયો. ઈશ્વરમ્મા તો વચ્ચે પડીને બોલ્યા, તે શું કહ્યું, અર્ધનારીશ્વર? હા, વેંકમ્માએ ભારપૂર્વક જણાવ્યું. તેઓ પોતાની જાતને અર્ધનારીશ્વર તરીકે ઓળખાવે છે. શિવશક્તિ, કૈલાસમાં તેમનો નિવાસ, ગણેશ અને સુબ્રમણ્યમ નામે બે પુત્ર, શિવનું વાહન પવિત્ર નંદી, આ બધા વિશે કવિઓ અને સંતોએ ગૂંથેલી દંતકથાઓથી ઈશ્વરમાં પરિચિત ન હતા. પુટપાથીના શિવ મંદિરમાં સંગીત પ્રધાન રૂપકો દ્વારા તેમણે આ બધી વાતો શ્રવણ કરી હતી, પણ પોતાની જાત ઉપર શિક્ષા વોરવાની વાત કોઈ પણ પંડિતે ન કરી હતી. પુરાણો જાણે છે તેના કરતાં કંઈક વધુ કૈલાસમાં અને વૈકુંઠમાં છે. ભારદ્વાજને રાજી કરવા જ પડે એટલા જ માટે પોતાના અવતાર માટે એ ઋષિનું ગોત્ર સ્વામીએ પસંદ કર્યું કે જે ભારદ્વાજનું ગોત્ર કહેવાય છે. તેઓ સર્વે સર્વા છે, મારે શા માટે શંકા કુશંકા તર્ક વિતર્ક કરવા પડે? તેઓ છેવટે મનોબળથી મનોમન બબડ્યા, તે સ્વામી છે, મારે માટે એટલું જ પૂરતું છે. આરતી પછી સ્વામી વર્તુળાકાર પગથિયા જાતે ચડી ગયા. ચારે બાજુ હર્ષ ના થતા ભેરીઓ વાગતી હતી. તેમણે પોતાનો પાઠ પાછો અપનાવી લીધો. એ અઠવાડિયાની વાત કોઈએ તેમણે કરવાની હિંમત ન કરી. તેઓ ગુરુના આશીર્વાદ મેળવવા આવેલા હજારો લોકોને આશીર્વાદ આપવા રોકાયા હતા અને તેમના ભોજન નિવાસની સૂચનાઓ આપતા હતા, તેમને પાદ નમસ્કાર કરવા દેતા હતા. અંધારા દિવસો આથમી ગયા, સાંઈ સૂર્ય ઝળહળ થઈ ગયો અને તેજથી વધુ પ્રકાશિત થયો. સ્વામીએ પોતાની દિવ્ય કીર્તિગાથાનું નવું પાસું પ્રગટાવ્યું. તેનાથી માતા ઈશ્વરમ્મા પ્રસન્ન હતા. નિલયમની આસપાસના વૃક્ષોએ તેમની હતાશા ખંખેરી નાખી અને વળી લીલા પર્ણોથી વૃક્ષો ચમકવા લાગ્યા. દરેક ડાળી અને શાખા આનંદથી ઝૂમવા લાગી. વાતાવરણ સુગંધથી તરબતર હતું. શાંતિ અને આશામાં તરબોળ આનંદપૂર્ણ હૈયામાંથી તે સુગંધ આવતી હતી. 4 મહિના ઝડપથી વીતી ગયા. ટૂંકી અને એકાએક આવી ચડેલી બીમારીમાં સ્વામીના પિતા 4 નવેમ્બર 1963ના રોજ મૃત્યુ પામ્યા. તેમણે પોતાના અંતિમ શ્વાસ સૌથી નાના પુત્રને ઘરે લીધા. બધાએ આ આઘાત હિંમતપૂર્વક વેઠી લીધો. સ્વામી કબર પાછળ શબ પાસે આવ્યા, શરીરને હાર પહેરાવ્યો અને તેમના શબને નીચે ઉતાર્યો. ઈશ્વરમ્માએ ધૈર્યપૂર્વક આ દુર્ઘટના જીરવી લીધી. સ્વામી તેમના દુર્ગ અને ખડક, ઢાલ અને આશ્રય બન્યા. સ્વામીનું જીવન તેમના માટે સંદેશ બન્યો. આ વિશે સ્વામીએ સનાતન સાથીમાં લખેલો લેખ સાંભળ્યો અને તેમાં નિરૂપાયેલા સત્યોમાંથી આધાર અને શક્તિ મેળવ્યા. તેમણે સ્વામીને એ લેખમાંથી મળેલા ઉપદેશની વાત કરી. સ્વામીએ લખ્યું હતું કે અવતાર પોતે જેને પસંદ કરે તેને જ પિતા બનાવે છે. આવું સન્માન યુગમાં એક જ વખત પ્રાપ્ત થાય છે, કારણ કે માનવજાત જ્યારે જાતે વોરી લીધેલા દુઃખમાં ગરક થાય છે ત્યારે જ ઈશ્વર જન્મ લેવાનું પસંદ કરે છે. ઈશ્વરમ્માએ ભક્તોના મોઢે પોતાના વખાણ સાંભળ્યા હતા, કારણ કે અવતારે તેમની કુખે જન્મ લીધો હતો. એ માટે તેઓ અત્યંત ભાગ્યશાળી હતા. હવે તેમને ખબર પડી કે આ સૌભાગ્યની દેન તો તેમના પોતાના પુત્રએ જ કરી હતી. વેદ અને શાસ્ત્રોનું ગંભીર અધ્યયન કરનારા વિદ્વાનોને અવતાર વિશે કોઈ શંકા ન હતી. સ્વામી કહે છે તેમ, જેમણે ભારતના પ્રાચીન ગ્રંથો આત્મસાત કર્યા છે તેવો જ મને પામી શકે છે. સનાતન ધર્મના પુનરુત્થાન માટે મદદરૂપ થઈ પડે એટલા માટે વેદ પાઠશાળાની સ્થાપના સ્વામીએ કરી તેની પ્રશંસા વિદ્વાનોએ કરી છે. તે સંસ્થાના આશ્રયે વેદમાં નિરૂપિત તાત્વિક સિદ્ધાંતો અને નીતિના ખ્યાલો પ્રચલિત બનાવવા માટે પરિસંવાદો અને ચર્ચાનું આયોજન તેમણે કર્યું. છોકરાઓના ઉપનયન સંસ્કાર માટે ફેબ્રુઆરી 1965માં ભગવાનની દરખાસ્તનો તેમણે ઉત્સાહપૂર્વક સ્વીકાર કર્યો. આ વિધિની મદદથી બાળકો આધ્યાત્મિક પ્રગતિની ચાવીરૂપ ગાયત્રી મંત્રની દીક્ષા પામી શકશે. સદીઓની આળસ અને પેઢીઓની જડતાને અતિક્રમીને સ્વામીનો સંકલ્પ પ્રગટ્યો. સદીઓ પારથી આવતો ધ્વનિ સાંભળવાની ઈચ્છા કિશોરોએ ઠેર ઠેર માતા પિતા સમક્ષ કરવા માંડી. એક કરતાં વધુ અને અનેક પેટા જ્ઞાતિવાળા જે છોકરાઓને આ પ્રાર્થનાનો અધિકાર પ્રાપ્ત ન થયો તે 500 છોકરાઓ ભગવાન સમક્ષ ઉપસ્થિત થયા. ભગવાને તેમને દીક્ષાના પ્રતીકરૂપે યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા. સૂર્ય બ્રહ્માંડને અજવાળતી જ્યોતિ તેમની બુદ્ધિને પણ પ્રકાશિત કરે એ પ્રતિજ્ઞા તેમના નાજુક મન ઉપર આંકી દીધી. ઈશ્વરમાંએ સ્થાપના વિધિનું ઉદ્ઘાટન જોયું. તેઓ આ પ્રસંગની ભવ્યતા અને નિશાળમાંથી નાસી છૂટેલા જે સ્વામીએ બધા જ વિસ્તારના માનવીઓ માટે નિશાળ ચાલુ કરી તેમના દિવ્ય પરિણામથી તેઓ ખૂબ હર્ષ પામ્યા. મહારાજાઓ, નેતાઓ અને મઠાધિપતિઓ દ્વારા તેમણે સન્માનિત ઘણા પંડિતો દરેક દશેરા પર યજ્ઞ સપ્તાહ વખતે તેમને શોધી કાઢતા. તેઓ કળિયુગના કલ્પવૃક્ષની માતાને અંજલિ આપવા માંગતા હતા. એ જ શ્રીકૃષ્ણ દેવ દેવા પરમેશ્વર હતા. ઈશ્વરમ્મા આ પૂજાથી અકળાઈ જતા તેઓ પોતાના હૃદયમાં શ્રદ્ધાને પ્રતિધ્વનિત કરતો અવાજ સાંભળતા. મેરીએ એલિઝાબેથ સમક્ષ કબૂલાત કરી હતી તેમ તેઓ મનોમન બોલતા, મારો આત્મા ભગવાનને ભવ્ય બનાવે છે અને મારી ભાવના ઈશ્વરમાં આનંદ પામે છે. તેમણે પોતાની કુમારી માતાની સ્થિતિને ગૌરવ આપ્યું છે. હવે પછી બધી જ પેઢીઓ મને આશીર્વાદ પામેલી માનશે. દશેરા દરમિયાન ઈશ્વરમ્મા આ બધા જ પ્રતિષ્ઠિત લોકો સ્વર્ગીય વિધિમાં ભાગ મેળવ્યાની તક બદલ તેમની પ્રતિષ્ઠા વૃદ્ધિના સાક્ષી બનતા. પંડિતો સ્વામીને આંધ્રપ્રદેશના પૂર્વ અને પશ્ચિમ કાંઠે લઈ ગયા હતા. એ પવિત્ર નદીના કાંઠે ભગવાનની હાજરીમાં તેમણે યજ્ઞ કર્યો હતો. તે નદી ઉપરવાસમાં શિરડી અને સાંઈબાબા જે સ્થળે સંકળાયેલા હતા તેના સ્પર્શથી પવિત્ર હતી. તેઓ સ્વામીમાં પોતે જે જમતા હતા તે ગુરુ અને માર્ગદર્શકને સ્વામીમાં જોનાર કેરળ તથા મહારાષ્ટ્રના પંડિતોને તેઓ જાણતા હતા. ભગવાનના પ્રવચન સાંભળવા આતુર હરદ્વાર, બદ્રીનાથ, બનારસના સંન્યાસીઓને પણ તેઓ જાણતા હતા. આ બધાનો અંત ક્યાં? તેઓ આજે અહીં છે અને કાલે ત્યાં. જ્યારે ભજન બેઠક પ્રાર્થના ખંડમાં પૂરી થાય અને તેમની આરતી ઉતારવામાં આવે ત્યારે તેમને ફૂટપાથથી મહાત્મા તરીકે તેમનો જય જયકાર સાંભળીને તેમને સારું લાગતું, કારણ કે લોકોની પ્રાર્થનાને માન આપીને સ્વામી અવકાશ માર્ગે કે જમીન માર્ગે ગમે તેટલો પ્રવાસ કરશે તો પણ તેમનું નિવાસસ્થાન ફૂટપાથથી જ રહેશે એની ખાતરી તેમને મળતી. પણ એ ખાતરી ક્યારેક દ્રઢ નહોતી. તેઓ જ્યારે નિલયમ ત્યજીને ક્યાંક મુલાકાતે જતા ત્યારે એ ખાતરી તેમને નબળી લાગતી. ઈશ્વરમાં જ્યારે શ્રદ્ધા અને ભીતિ, પ્રતીતિ અને સંઘર્ષની વચ્ચે ઝૂલવા માંડતા ત્યારે તેઓ મારી પાસે આવી જતા. પંડિતો કહે છે કે તેઓ રામ અને કૃષ્ણના જેવા અવતાર છે. તે પોતાને શિવશક્તિ, ગૌરી શંકર, સત્યમ, શિવમ, સુંદરમ અને સાંઈબાબા તરીકેની પ્રતીતિ કરાવે છે. તેઓ મને કહે છે તેમ સાંઈબાબાએ પોતે વાસુદેવ છે એવી જાહેરાત કરી હતી. પંડિતોએ શાસ્ત્રો વાંચ્યા છે એટલે તેઓ જે કહે છે સત્ય જ હશે. તમે સંમત થાઓ છો ખરા? તેઓ આતુરતાથી પૂછતા. આ પ્રશ્ન આગળ મારું મન અને મગજ પણ ઘણીવાર અવઢવમાં રહેતું એ વાત હું કબૂલી શકતો ન હતો. સ્વામીની વાસ્તવિકતા વિશે તેઓ જે કહે તેમાં વિશ્વાસ રાખો. તેમની વાસ્તવિકતા તેઓ ગમે તે રીતે જ્યારે અને ગમે ત્યાં સર્જતા હોય તેમાં વિશ્વાસ રાખવો જ રહ્યો. તેમની વાતો માયાનું આવરણ દૂર કરે છે. તેઓ એ આવરણ ઢાંકવામાં અને દૂર કરવામાં આનંદ પામે છે. આ વાત તેમણે સ્વીકારી કે નહીં તેની મને ખાતરી નથી, પણ તેમણે આ પ્રશ્ન મારી સમક્ષ અને બીજાઓ સમક્ષ ઘણા વર્ષો સુધી રજૂ કર્યો નહીં. એ પ્રશ્ન સ્વામી સિવાય બીજો કોણ ઉકેલી શકે એમ હું માનતો ન હતો. અને બીજાઓને જે સલાહ સ્વામી આપતા હતા તે સલાહ તેમણે ઈશ્વરમ્મને પણ આપી. આવો, જુઓ, તપાસો, અનુભવો અને માનો. પવિત્ર માં શારદામયીની આંતરિક નિષ્ઠા વિશે ભગિની નિવેદિતાના શબ્દો મને યાદ આવે છે. તેમનામાં તમને આ પ્રાચીન ભૂમિની સાવ સીધી સાધી સ્ત્રીમાં જોવા મળે એવા માધુર્ય અને ડહાપણ જોવા મળશે. તેમના સૌજન્ય અને નિખાલસતાની ગરિમા તેમના સંતપણા જેટલા જ અદ્ભુત છે. તેમનું જીવન પ્રાર્થનાની એક દીર્ઘ સ્થિરતા છે. ઉપનયન દિવસ ખાસ મહત્વ ધરાવતો હતો. દીક્ષાર્થીઓને માતા પિતા તો આનંદ પામે, પણ વેદ પંડિતોને વધુ આનંદ હતો. જગત પ્રેમ અને પ્રકાશ તરફ પોતાની યાત્રા માંડશે એવા દિવસના પ્રભાતના તેઓ સાક્ષી બનતા હતા. ઈશ્વરને મને પણ લાગ્યું કે ઉપનયન યુગ પ્રવર્તક ઘટના છે, જો કે તેના પરિણામો સમજવા તેમની શક્તિ બહારનું હતું. આમ છતાં રત્નાકર કુટુંબના યુવાનોના જીવનમાં ગાયત્રી મંત્રએ આવેલા મહાપરિવર્તન તેઓ જોયા વિના રહી શક્યા ન હતા. એ યુવાનોને તેમણે માનસિક શાંતિની એ ચાવી મેળવવા સમજાવ્યા હતા. સ્વામી પાસે 500 વિદ્યાર્થીઓ વારાફરતી જતા ત્યારે દરેકના કાનમાં જે મંત્ર ફૂટતા તે જોઈ દરેકના ચહેરા વધુ ને વધુ ઝગમગી ઉઠતા. ગાયત્રી ઉપરાંત બાબા તેમને આત્મશુદ્ધિનું રહસ્ય પણ આપતા. ધ્રુવ જ્યારે તપ અને ધ્યાન કરવા ગયા ત્યારે નારદ ઋષિએ આ મંત્ર રહસ્ય તેમને આપ્યું હતું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 1968 મેમાં પ્રશાંતિ નિલયોનો પ્રત્યેક રહેવાસી અને રત્નાકરમ પરિવારના મોટા પગના સભ્યો બસ અને ટ્રેન દ્વારા મુંબઈ ધર્મક્ષેત્રનું ઉદ્ઘાટન જોવા ગયા. અભવ્ય સ્થાપત્યનો નમૂનો સ્વામીને તેમના નિવાસ માટે તથા મહારાષ્ટ્ર રાજ્યમાં તેમના માર્ગદર્શન હેઠળ ચાલતા સેવા સંગઠનના મુખ્ય મથક માટે અર્પણ કરવામાં આવ્યો હતો. ઈશ્વરમ્મા મુંબઈ પહેલી વાર ગયા. તેઓ મદ્રાસ, દિલ્હી, બેંગ્લોર, ત્રિવેન્દ્રમ, હૈદરાબાદ ગયા હતા, પણ બોમ્બે શહેર, મુંબઈ શહેર તેમને ન ગમ્યું. તેમને ન ગમ્યું માટે તેઓને કશું દુઃખ ન થયું, એટલે તેઓ મુંબઈમાં જોવાલાયક સ્થળો જોઈ ન શક્યા. કારણ કે તેમને જ્યાં નિવાસ આપવામાં આવ્યો હતો તે આરે મિલ્ક કોલોની તાલીમાર્થીઓની હોસ્ટેલ તેમના સદભાગ્યે મુંબઈના ધાંધલ ધમાલથી ખૂબ દૂર હતી. બસ દ્વારા તેમને ધર્મક્ષેત્ર તથા બીજા સ્થળે લઈ જવામાં આવ્યા. ત્યાં સ્વામી લાખો લોકોને આકર્ષી રહ્યા હતા. મુંબઈમાં આટલી મોટી જનમેદની મૌન ધારણ કરીને બેસે એ જોઈને ઈશ્વરમ્માને નવાઈ લાગી. ભારતભરમાંથી આવેલા ભક્તોથી વિરાટ શમ્યાના ઉભરાતા હતા. ઘણાને તેમણે નિલયમ આગળ જોયા પણ હતા, એ માન્યમાં ન આવે એવું હતું. તેઓ માત્ર ઊભા રહીને તાકી રહેતા, પણ તરત જ વાત પ્રસરી ગઈ કે માતા તેમની વચ્ચે છે, એટલે આરે કોલોનીમાં અને ધર્મક્ષેત્રમાં સેંકડો લોકોએ તેમના દર્શન માટે ધસારો કર્યો. સ્વામીના શરૂઆતના વર્ષો વિશે તેઓને કશું કહેવા માટે સમજાવવામાં આવ્યા. તેમનો સૌથી મોટો દીકરો શેષમ્મા રાજુ અંગ્રેજી પ્રશ્નોના તેલુગુ અનુવાદ કરતો અને પછી તેલુગુમાં અપાયેલા ઉત્તરોનો અંગ્રેજીમાં અનુવાદ કરતો. થોડા જ અરસામાં માતાએ ડૉક્ટર સીજી પટેલ પાસેથી સાંભળ્યું કે સ્વામી થોડા દિવસ માટે પૂર્વ આફ્રિકા જવા માટે સંમત થયા છે. દરિયા પાર થઈને વિમાનમાં મુસાફરી કરવાના વિચારથી જ માતા તો ઉદાસ થઈ ગયા. તેઓ મદ્રાસ અને મુંબઈના દરિયાકાંઠે ઊભા હતા અને તેમણે જોયું હતું કે દરિયો બંને સ્થળે અફાટ વિસ્તરેલો હતો. પંડિતોની વાતો પરથી તેમને જાણવા મળ્યું કે દરિયો ઓળંગવો સલામત ન હતો. જ્યારે હનુમાનજી સમુદ્ર પરથી ઉડ્યા ત્યારે એક દુષ્ટ રાક્ષસીએ પોતાના પંજામાં પાણી પર પડતો હનુમાનજીનો પડછાયો પકડી રાખ્યો હતો અને તેમને હવામાં જ રોકી રાખ્યા હતા. રામાયણનું ભાષ્ય કરનારા શાસ્ત્રીઓ જણાવ્યું કે સમુદ્ર માઇલો લાંબો, સાર, સાપ અને વેલોથી ભરપૂર છે. સ્વામીએ તેમનો ભય નિર્મૂળ કરવાનો જરાય પ્રયત્ન ન કર્યો. ઉલટું તેઓ રામાયણે જેટલો ભય પમાડ્યો તેનાથી વધુ ભય માતાજીને પમાડવા લાગ્યા. આકાશમાં વિમાન ઉડતું હોય ત્યારે એકાએક વાવાઝોડું આવી ચડે અને વિમાન ઝોલા ખવડાવે. તેમણે કહ્યું કે આફ્રિકા ઊંધો ચત્તો દેશ છે અને ઠીંગુજીઓથી માંડીને તાર જેવા ઊંચા લોકો ત્યાં રહે છે. તેમણે એક આશ્ચર્યજનક સમાચાર આપ્યા કે ત્યાંની મુસાફરી 4 કલાક તેમને પાછળ લઈ જશે. તેઓ બપોરે 3 વાગે મુંબઈથી ઉપડશે, બપોરની 4 લેશે અને આફ્રિકા પહોંચશે ત્યારે 11 વાગ્યા હશે અને ત્યાં ભોજન લેનારાઓની પંગતમાં પોતે ગોઠવાઈ જશે. ખૂબ જ ચિંતાતુર ઈશ્વરમ્માએ એ અપાર્થિવ દેશની મુલાકાત માંડવાળ કરવા વિનંતી કરી. સ્વામીએ કહ્યું કે મારું કાર્ય આવા પ્રદેશમાં જ રહ્યું છે. પછી તેમની ચિંતામાં ઓર વધારો કરતા કહ્યું, થોડા વર્ષ પહેલાં તો ત્યાં એવા લોકો રહેતા હતા જેઓ માનવનું જ માંસ ખાતા અને તે પણ લિજ્જતથી. તમે જે કહો છો તે સાચું છે એ હું જાણું છું. સ્વામી ઈશ્વરમાં રડી પડ્યા. રાવણ એ જ જાતિનો હતો. જો 2 મહિનામાં નહીં માને તો સીતાના કટકા કરીને તેનું ભોજન કરી જવાની ધમકી આપી હતી. તમારે આ યાત્રા માંડી જ વાળવી પડશે. સ્વામીએ ભય માંડ્યા પછી તેમને આશ્વાસન આપ્યું, મને કશું થવાનું નથી. જો આવો કોઈ ભય હોત તો મારી સાથે ઇન્દુલાલ શાહ અને કસ્તુરીને હું લઈ જાઉં ખરો. એક અમેરિકન દંપતિ અને ગોગીનની વેંકટેશ્વર રાવ પણ આવવાના છે અને અત્યાર સુધી ડૉક્ટર પટેલને કે વર્ષોથી ત્યાં રહેલા ગુજરાતીઓને કોઈ ખાઈ ગયું નથી. તેમને આમ ભય પમાડી હિંમત આપી એ પણ જીવનના અંધારા અજવાળા વેઠીને નૃત્ય કેવી રીતે કરવું તે શીખવવાની રીત હતી. સ્વામીએ જ કહ્યું છે, હું નૃત્ય ગુરુ છું, હું નટરાજ છું. જીવન નૃત્યમાં પ્રત્યેક ડગ ભરતા શીખવવાની વેદના હું એટલો જ જાણું છું. તેમનો પોણા ભાગનો ભય તો શમી ગયો, પણ હજુ 4ઠા ભાગનો ભય શમ્યો ન હતો અને એટલે જ દરિયાપારનું આ સાહસ માંડી વાળવા માટે તેઓ આતુર હતા. એ વિશે તેમણે મને અને ઇન્દુલાલ શાહને વાત કરી, પણ પૂર્વ આફ્રિકા શાંતિ અને સમૃદ્ધિનો દેશ છે એવી જ્યારે અમે ખાતરી આપી ત્યારે તેમણે સાબિતી માંગી. મેં તેમને જણાવ્યું, આ દેશમાં આપણે 15 દિવસ ગાળીશું ત્યારે તેનું સૌથી મોટું આકર્ષણ વન્ય જીવન છે. સિંહ, હાથી, જંગલી પાડા, શામરૂગ, હિપ્પો સેંકડોની સંખ્યામાં તેમના કુદરતી રહેઠાણોમાં જોઈશું. સ્વામીએ સાવધાનીપૂર્વક આ હકીકત તેમનાથી છુપાવી રાખી હતી. તે મારે તેમને કેવી પડી, પણ પછી મને પસ્તાવો થયો. તેમણે મૈસૂરના પ્રાણી સંગ્રહાલયમાં આ પશુઓ જોયા હતા એટલે તેઓ વધુ ગભરાયા. તેમના ભયને હું શાંત કે દૂર કરી શકું તેમ ન હતી. બારીના કાચ તો એક જ સપાટે તૂટી જાય, હાથી તો વાહનનો ભૂક્કો બોલાવી દે. તેમણે આવી બધી દલીલો કરી. વિમાની મથકે પણ અમે સલામતી નાકું વટાવીને લોન્જમાં આરામ કરતા હતા ત્યારે પણ માતા અમને સિંહની ખૂબ નજીક જવા સામે, આફ્રિકાના માનવી કે પ્રાણીને ચીડવવા સામે ચેતવણીઓ આપ્યા જ કરતા હતા. તેમના ભાઈ ગમે તેટલી રમૂજ અમને પૂરી પાડતા હતા તો પણ એમની સચ્ચાઈ વિશે અમને શંકા ન હતી. પણ તેમને તરત જ જાણવા મળ્યું કે વચ્ચે માઇલો લાંબો દરિયો પડ્યો હોય તો પણ સ્વામીનો ટેલિફોન સંપર્ક તમે સાધી શકશો, અને તેમની વિનમણીઓનો પ્રત્યુત્તર સ્વામીના યજમાનો આપતા હતા. તેઓ પાછા સ્વામી યુગાન્ડા, ટાન્ઝાનિયા, કેન્યા હતા. તે દરમિયાન કંપાલા ખાતે ડૉક્ટર પટેલને પણ બોલાવતા હતા. બે વખત અરબી સમુદ્ર પરથી તેમણે અમને ખાતરી આપતા અવાજો સાંભળ્યા એટલે તેમની ચિંતા ઓછી થઈ અને પછી ટેલિફોન આવતા બંધ થયા. મુંબઈ એરોડ્રામ પર તેઓ હાજર હતા. સ્વામીના વિમાનને માનપૂર્વક ગરુડ કહેવામાં આવતું હતું. તેમાંથી તેઓ ઉતર્યા એટલે તેમના ચહેરા પર આનંદ અને કૃતજ્ઞતા છવાઈ ગયા, પણ તેમની આંખોમાં આંસુની ઝાય હતી. હિપોપોટેમસ અને સિંહોની વચ્ચેથી મંડળીને કેવી યાતનાઓ ભોગવવી પડી હશે. અમે મુસાફરીનું વર્ણન કર્યું અને માતાએ તે ઉત્કંઠિત બનીને સાંભળ્યું. આદિવાસીઓના ઉત્સાહ અને ભક્તિ, કંપાલા અને નાઇરોબીમાં હજારો લોકોએ કરેલું શ્રવણ, ભજનોમાં આફ્રિકનોએ લીધેલો ભાગ, તેમણે અમને પ્રશ્નો પૂછ્યા. અમે આપેલા ફોટોગ્રાફ કલાકો સુધી જોયા. હવે તેમને આફ્રિકન સફર વિશેની શંકાઓ બદલ સંકોચ થવા લાગ્યો. પોતાના અજ્ઞાનની તેમણે કબૂલાત કરી. એ અજ્ઞાન એ ખંડના લોકોનું તેમની રીતભાત વિશેનું હતું. તેમણે નિશ્વાસ નાખ્યો. અમારે સ્ત્રીઓએ જગત વિશે વધુ જાણવું જોઈએ. સ્વામી ગુરુપૂર્ણિમાની સવારે સભાને સંબોધીને આફ્રિકામાંથી ભારત આવ્યા અને સાંજે ધર્મક્ષેત્ર ખાતે ગુરુપૂર્ણિમાનું સંબોધન કરવા માટે સમયસર મુંબઈ આવી પહોંચ્યા. અને એ બન્યું. દીકરીઓ વતી માનો પોકાર ગુરુએ સાંભળ્યો. ભારતની ધરતી પર પગ મૂક્યાના અઠવાડિયામાં તેમણે પુત્પત્તિ ગામના મુખ્ય મથક અનંતપુરમાં મહિલાઓ માટે શ્રી સત્યસાઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનું ઉદ્ઘાટન કર્યું. સ્વામી, તમે સારું કર્યું. પુરુષોની જેમ સ્ત્રીઓએ પણ શિક્ષણ લેવું જ જોઈએ. જો ગાડામાં એક બળદ હૃષ્ટપુષ્ટ સાવધ હોય અને બીજો કાયર અને આંધળો હોય તો તેઓ ધૂસરી ઉપાડીને ગાડાને આગળ કેવી રીતે લઈ જશે, તેમણે દલીલ કરી. અનંતપુરની કન્યાશાળાના આચાર્ય લક્ષ્મીદેવમ્માએ માતાને કહ્યું, વર્ષ પહેલાં શાળાના વાર્ષિક દિને સ્વામી જ્યારે પ્રમુખ બન્યા હતા ત્યારે તેમણે આ કોલેજનું વચન આપ્યું હતું. કન્યાઓ શાળાનો અભ્યાસ પૂરો કરી કોલેજમાં જવા છેક તિરુપતિ અને કુર્નૂલ જાય છે, એટલે હું બહુ જલ્દી અહીં કોલેજની સ્થાપના કરીશ. એટલે અનંતપુરની કન્યાઓને કોલેજ મળી. સત્યસાઈ બાબાના સનાતન અને રચનાત્મક સાક્ષાત્કાર માટે કોલેજ ઊભી કરવામાં આવી. એમ માનવું જોઈએ કે માતા પુત્રના પ્રથમ શિષ્ય હતા. તેઓ આદર્શ ગૃહિણી હતા અને હિન્દુ પંચાંગમાં જે પ્રતિજ્ઞાઓ, જાગરણ અને ઉપવાસ પાળવાનું જણાવવામાં આવ્યું છે તે બધા ઈશ્વરમાં અચૂક રીતે તેને પાળતા હતા. તેઓ પવિત્ર સ્થળોની મુલાકાતમાં, પવિત્ર નદીઓના સ્નાનમાં અને મંદિરોના દર્શનમાં આનંદ અનુભવતા હતા. ફૂટપાથથી અને બીજા ગામોની ઉચ્ચ જ્ઞાતિની સ્ત્રીઓની જેમ આ કરવું, આ ન કરવું એવા નીતિ નિયમોના ઘડવૈયાઓને તેઓ માન આપતા હતા. આ નીતિ નિયમો નિત્ય જીવનમાં અને સામાજિક સંબંધોમાં જોવા મળે છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.